એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયની ઊંડાણમાં ઉતરવાના છીએ જે આમ જુઓ તો આપણી અંદર જ છે, આપણા દરેક કોષમાં.
હા, વિષય છે જનીનો, બરાબર. અને આજે આપણે જે સોર્સ મટીરિયલ પર વાત કરીશું તે છે જોનાથન સ્લેકનું પુસ્તક જીન્સ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આ વિષયને લઈને આપણા બધાના મનમાં ઘણા સવાલો હોય છે, ખરું ને?
ચોક્કસ. જેમ કે શું આપણે આપણા જનીનોના ગુલામ છીએ? શું બધું જ આંખોના રંગથી લઈને આપણા સ્વભાવ સુધી બધું જ એક કોડમાં લખાયેલું છે જેને આપણે બદલી જ ના શકીએ?
બિલકુલ. અને આ સવાલો હવે ખાલી જીવવિજ્ઞાનના વર્ગખંડ માટે નથી રહ્યા. જનીનોની સમજ આપણા સ્વાસ્થ્ય, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ બધા પર અસર કરે છે,
અને આપણે કોણ છીએ તેની આપણી સમજ પર પણ.
હા, આ બીમારી તો વારસાગત છે, અથવા આ તો એના લોહીમાં જ છે, આવા વાક્યો આપણે કેટલી વાર સાંભળીએ છીએ
રોજિંદા જીવનમાં.
તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ વાક્યો પાછળનું વિજ્ઞાન શું છે અને એમાં જે સામાન્ય ગેરસમજો છે એને કેવી રીતે દૂર કરી શકાય.
સરસ. તો ચાલો આ સફર શરૂ કરીએ. મને લાગે છે કે સૌથી પહેલા આપણે લેખક વિશે વાત કરવી જોઈએ, જોનાથન સ્લેક.
હા,
તેઓ કોઈ સામાન્ય જનીનશાસ્ત્રી નથી, બરાબર? તેઓ એક વિકાસાત્મક જીવવિજ્ઞાની છે.
હા, અને આ એક બહુ મોટો ફરક પાડે છે.
કેવી રીતે?
જુઓ, એક વિકાસાત્મક જીવવિજ્ઞાની જનીનોને એક અલગ જ નજરથી જુએ છે. એમનો રસ ખાલી જનીનોની એક યાદી બનાવવામાં નથી કે ભાઈ આ મશીનમાં આટલા ભાગો છે.
ઓકે.
એમને તો એ વાતમાં રસ છે કે કેવી રીતે એ બધા ભાગો ભેગા મળીને એક એક ફલિત ઈંડામાંથી એક સંપૂર્ણ જીવંત અને જટિલ સજીવનું નિર્માણ કરે છે.
એટલે કે એ પ્રક્રિયામાં રસ છે.
બરાબર. સ્લેક માટે જનીનો કોઈ નાટકના સક્રિય પાત્રો જેવા છે જે સતત એકબીજા સાથે વાતચીત કરે છે. એ કોઈ સ્થિર સૂચનાઓનો સંગ્રહ નથી.
વાહ, આ તો સરસ સરખામણી છે. એટલે કે તેઓ માત્ર શું છે એમાં નહીં, પણ કેવી રીતે બને છે એમાં વધુ રસ ધરાવે છે.
એકદમ સાચું. અને આ જ દૃષ્ટિકોણ આ પુસ્તકને આટલું રસપ્રદ બનાવે છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે તે આપણને શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે સૌથી મોટો અને આમ કહીએ તો મુખ્ય વિચાર છે ને,
હા,
તે એ છે કે તે આ વસ્તુ માટેનું જનીન વાળી જે વાત છે ને, જેને અંગ્રેજીમાં જીન ફોર એક્સ કહે છે, એ સરળ ધારણાને જ પડકારે છે.
હા, જે આપણે અખબારોમાં વાંચીએ છીએ કે વૈજ્ઞાનિકોએ ખુશી માટેનું જનીન શોધી કાઢ્યું.
બરાબર. સ્લેક કહે છે કે આ બધું બહુ જ સરળ અને ગેરમાર્ગે દોરનારું છે. વાસ્તવિકતા એ છે કે જનીનો કોઈ સ્થિર બ્લુપ્રિન્ટ નથી.
તો પછી શું છે?
તે એક ગતિશીલ અને અત્યંત નિયંત્રિત માહિતીના એકમો છે.
એટલે કે આ પુસ્તક આપણને એક એવી વૈચારિક યાત્રા પર લઈ જાય છે જે જૂની માન્યતાઓને તોડે છે.
ચોક્કસ. આ યાત્રા શરૂ થાય છે ગ્રેગર મેન્ડલના પેલા વટાણાના છોડના પ્રયોગોથી,
જ્યાં વારસાના અમૂર્ત નિયમો શોધાયા હતા.
હા, ત્યાંથી આપણે ડીએનએની ભૌતિક શોધ સુધી પહોંચીએ છીએ, જેણે વારસાને એક આમ કહીએ તો ભૌતિક સ્વરૂપ આપ્યું.
અને અંતે
આ યાત્રા આધુનિક જનીન ઇજનેરી અને ક્રિસ્પર જેવી ટેકનોલોજી પર સમાપ્ત થાય છે, જે આપણને નૈતિક પ્રશ્નોના વમણમાં મૂકી દે છે. તો ચાલો આ યાત્રાના દરેક પડાવને થોડું વધુ વિગતવાર સમજીએ. શરૂઆત કરીએ સૌથી મૂળભૂત સવાલથી. આખરે આ જનીન છે શું?
આ બહુ સારો સવાલ છે, કારણ કે જનીનની બે ઓળખ છે. એક તરફ તે વારસાનો એકમ છે, મતલબ કે એવું કંઈક જે માતા પિતા પાસેથી બાળકોમાં ઉતરે છે
અને લક્ષણો નક્કી કરે છે.
હા. અને બીજી તરફ ભૌતિક રીતે જનીન એ ડીએનએનો એક ચોક્કસ ટુકડો છે, અને આ ટુકડામાં પ્રોટીન બનાવવાની સૂચનાઓ લખેલી હોય છે.
ઓકે. આને સરળ બનાવવા માટે શું આપણે રેસીપી બુકની સરખામણી વાપરી શકીએ?
ચોક્કસ.
માની લો કે આપણું સંપૂર્ણ ડીએનએ એટલે કે જીનોમ એક વિશાળ રસોઈ પુસ્તક છે, તો શું દરેક જનીન તેમાંની એક રેસીપી છે?
એકદમ સાચી સરખામણી. જીનોમ એ આખી રેસીપી બુક છે. દરેક જનીન એક રેસીપી છે, અને એ રેસીપીમાંથી જે વાનગી બને છે તે છે પ્રોટીન.
અને આ પ્રોટીન જ આપણા કોષોમાં મોટાભાગનું કામ કરે છે. બધું જ. વાળ બનાવવા, ઓક્સિજનનું વહન કરવું, રોગો સામે લડવું, બધું જ પ્રોટીન કરે છે.
તો આપણે મેન્ડેલના વટાણાના છોડથી આ ભૌતિક રેસિપી બુક એટલે કે ડીએનએ સુધી કેવી રીતે પહોંચ્યા?
આ એક ખૂબ જ રોમાંચક વૈજ્ઞાનિક વાર્તા છે. જુઓ, દાયકાઓ સુધી મેન્ડેલના વારસાગત પરિબળો ફક્ત એક વિચાર જ હતા.
કોઈને ખબર નહોતી કે એ છે શું.
બિલકુલ. પછી 1953માં વોટસન અને ક્રિકે રોઝાલિન ફ્રેન્કલિનના નિર્ણાયક કામના આધારે ડીએનએની ડબલ હેલિક્સ રચના શોધી.
જીવનના કોડની ભાષા. હા, અને આ ભાષામાં માત્ર 4 અક્ષરો છે, એ, ટી, સી અને જી. અને નિયમ બહુ સરળ છે. એ હંમેશા ટી સાથે જોડાય અને સી હંમેશા જી સાથે. અને આટલો સરળ નિયમ જ જીવનનું રહસ્ય છે, ખરું ને? કારણ કે આ જોડાણને લીધે જ
ડીએનએ પોતાની એકદમ સચોટ નકલ બનાવી શકે છે.
બરાબર.
એટલે જ જ્યારે કોષ વિભાજન પામે ત્યારે બંને નવા કોષોને રેસિપી બુકની એક સરખી નકલ મળે.
ઠીક છે, તો હવે આપણી પાસે જીવનનો કોડ છે, એક રેસિપી બુક. પણ રસોડામાં વાનગી બને કેવી રીતે? ખાલી રેસિપી બુક હોવી તો પૂરતી નથી. આ કોડ ખરેખર કામ કેવી રીતે કરે છે?
આ પ્રક્રિયાને જીવવિજ્ઞાનનો સેન્ટ્રલ ડોગમા કહેવાય છે. એના બે મુખ્ય પગલાં છે. પહેલું છે ટ્રાન્સક્રિપ્શન.
ટ્રાન્સક્રિપ્શન,
હા. સમજો કે મુખ્ય રેસિપી બુકને તમે લાઇબ્રેરીમાંથી એટલે કે કોષ કેન્દ્રમાંથી બહાર નથી લઈ જઈ શકતા.
ઓકે.
એટલે તમે જે રેસિપી જોઈએ છે એની એક ફોટોકોપી બનાવો છો. આ ફોટોકોપી એટલે મેસેન્જર આરએનએ અથવા એમઆરએનએ.
એક મેસેન્જર, નામ પરથી જ ખબર પડે છે, એ સંદેશો લઈ જાય છે. પછી આ ફોટોકોપીનું શું થાય?
આ એમઆરએનએ કોષના રસોડામાં જાય છે, જેનું નામ છે રાઇબોઝોમ. અને રાઇબોઝોમ એક રસોઈયા જેવું છે.
રસોઈયો?
હા. તે એમઆરએનએ પર લખેલી સૂચનાઓ વાંચે છે અને તે મુજબ એક પછી એક એમિનો એસિડ એટલે કે વાનગીના ઘટકો જોડીને પ્રોટીન નામની વાનગી તૈયાર કરે છે.
અને આ પ્રક્રિયાને ટ્રાન્સલેશન કહેવાય છે.
બરાબર. કારણ કે તેમાં કોડની ભાષાનું પ્રોટીનની ભાષામાં ભાષાંતર થાય છે.
આ તો સમજાયું, પણ અહીં જ મારો મગજ ચક્રાવે ચડે છે. જો મારા શરીરના દરેક કોષમાં એક જ રેસિપી બુક છે, તો પછી મગજનો કોષ અને ચામડીનો કોષ આટલા અલગ કેમ છે? તેઓ બધા એક જ સમયે બધી રેસિપી કેમ નથી બનાવતા?
તમે આ પુસ્તકના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ રહસ્ય પર આવી પહોંચ્યા છો. આનો જવાબ છે જનીન નિયમન.
જનીન નિયમન.
હા. કલ્પના કરો કે વિશાળ રેસિપી બુકમાં હજારો રેસિપી છે. ચામડીનો કોષ ફક્ત ચામડીને લગતી રેસિપીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે
અને બાકીના પ્રકરણો બંધ રાખે છે.
બરાબર. અને મગજનો કોષ ફક્ત મગજને લગતી રેસિપીઓ જ વાપરે છે.
તો એવું કંઈક છે જે કોષોને કહે છે કે કઈ રેસિપી વાંચવી અને કઈ નહીં, જાણે કોઈ બુકમાર્ક કે સ્વિચ જેવું.
ચોક્કસ. આ કામ ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર્સ નામના અણુઓ કરે છે. તે મોલેક્યુલર સ્વિચ જેવા છે જે જનીનોને જરૂર મુજબ ચાલુ કે બંધ કરે છે.
એટલે આ સ્વિચો જ બધું નિયંત્રિત કરે છે.
હા. એક ફલિત ઈંડામાંથી હાથ, પગ, આંખ અને મગજ કેવી રીતે બને છે તે બધું આ જનીન નિયમનની જટિલ પ્રક્રિયાને કારણે જ શક્ય છે.
અને જ્યારે આ સ્વિચો બગડે છે ત્યારે?
જ્યારે તે બગડે છે અને ખોટા સમયે ખોટા જનીનો ચાલુ થઈ જાય છે ત્યારે કેન્સર જેવી બીમારીઓ થઈ શકે છે.
વાહ. તો આનો અર્થ એ થયો કે જીનોમ એક પિયાનો જેવું છે. બધા કોષો પાસે એક જ પિયાનો છે, પણ દરેક કોષ અલગ અલગ ગીત વગાડે છે.
ખૂબ સરસ સરખામણી છે.
આ તો અદ્ભુત છે. અને આ સમજ આપણને આધુનિક જીનીન ઇજનેરી તરફ લઈ જાય છે. હવે આપણે માત્ર રેસિપી બુક વાંચી નથી રહ્યા, પણ તેને એડિટ કરવાનું પ્રયાસ કરી રહ્યા છીએ. મેં ક્રિસ્પર કેસ9 ટેકનોલોજી વિશે સાંભળ્યું છે.
હા, ક્રિસ્પર કેસ9 તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું જ લાગે છે.
તેને ડીએનએ માટે સર્ચ અને રિપ્લેસ ફંક્શન કહી શકાય.
બિલકુલ. તે વૈજ્ઞાનિકોને જીનોમમાં કોઈ ચોક્કસ જગ્યા શોધીને ત્યાંના કોડને બદલવાની, કાંપવાની કે જોડવાની ક્ષમતા આપે છે.
અને આનાથી આનુવંશિક રોગોની સારવારની નવી શક્યતાઓ ખુલી છે.
ઘણી બધી.
આ તો અકલ્પનીય છે. અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે શું? શું તેણે આપણને આખી માનવ રેસિપી બુક આપી દીધી?
હા, તેણે આપી. અને તેની સાથે એક બહુ મોટો આંચકો પણ આપ્યો.
આંચકો? કેવો આંચકો?
વૈજ્ઞાનિકો માનતા હતા કે મનુષ્ય જેવા જટિલ જીવમાં કદાચ લાખો જનીનો હશે, પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે ખબર પડી કે આપણી પાસે તો માંડ 20,000 જેટલા જ પ્રોટીન કોડિંગ જનીનો છે.
શું વાત કરો છો? ફક્ત 20,000? મને યાદ છે મેં વાંચ્યું હતું કે એક સાધારણ ચોખાના છોડમાં તો આપણા કરતા બમણા લગભગ 50,000 જનીનો છે.
હા, આજ સૌથી મોટો આંચકો હતો. અને આ વાત આપણને ફરીથી ક્યાં લઈ આવે છે?
જનીન નિયમન પર.
બરાબર. જટિલતા જનીનોની સંખ્યામાં નથી, પણ એ જનીનોને ક્યારે અને કેવી રીતે વાપરવા તેની સ્વીચોની જટિલતામાં છે. આપણી સિસ્ટમ અત્યંત સૂક્ષ્મ અને શક્તિશાળી છે.
એટલે કે આખી સિસ્ટમ સ્થિર નથી, તે સતત બદલાતી રહે છે. અને આ ફેરફાર જ ઉત્ક્રાંતિનો આધાર છે, ખરું ને?
એકદમ સાચું. ડીએનએ કોપી થતી વખતે ક્યારેક નાની નાની ભૂલો થાય છે, જેને આપણે મ્યુટેશન કહીએ છીએ. મોટાભાગની ભૂલો નકામી હોય છે, પણ
ક્યારેક કોઈ ભૂલ ફાયદાકારક નીવડે છે.
હા, અને કુદરત તે ફાયદાકારક ફેરફારને પસંદ કરે છે. લાખો વર્ષોમાં આ પ્રક્રિયા દ્વારા જ નવી પ્રજાતિઓનો વિકાસ થાય છે. આજ તો ડાર્વિનનો સિદ્ધાંત છે.
અને આ બધી સમજ આપણને કેટલાક મોટા સામાજિક અને નૈતિક પ્રશ્નો તરફ દોરી જાય છે, જેમ કે જીએમઓ ખોરાક, ડિઝાઇનર બેબીઝનો વિચાર અને જેનેટિક પ્રાઇવસી.
ચોક્કસ. અને પુસ્તક આ વિશે પણ વાત કરે છે. તે જનીન નિયતિવાદના ભય સામે ચેતવણી આપે છે.
એટલે કે મારા જનીનોમાં આ છે એટલે હું આવો જ રહીશ, એવો વિચાર.
હા, એ વિચાર ખોટો છે. વિજ્ઞાન આપણને બતાવે છે કે આપણે કોણ છીએ તે ફક્ત આપણા જનીનો પર નહીં, પણ આપણા જનીનો અને આપણા પર્યાવરણ, શિક્ષણ અને અનુભવો વચ્ચેની સતત આંતરક્રિયાનું પરિણામ છે.
સરસ. ચાલો તો આખી ચર્ચાના મુખ્ય વિષયો અને સંદેશાઓને એક સાથે જોઈએ. મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશ એ છે કે જનીન એટલે માહિતી.
હા, તે જીવવિજ્ઞાનની ડિજિટલ ભાષા છે.
અને બીજો સંદેશ?
બીજો અને કદાચ તેનાથી પણ વધુ મહત્વનો સંદેશ છે નિયમનનું મહત્વ. તમારી પાસે ક્યા જનીનો છે એના કરતાં વધુ મહત્વનું એ છે કે તમારું શરીર તેનો ઉપયોગ કેવી રીતે કરે છે.
આપણી જટિલતા સંખ્યામાં નથી, પણ નિયમનમાં છે.
બરાબર.
અને ત્રીજો મુખ્ય સંદેશ જે આપણે હમણાં જ ચર્ચ્યો તે છે જીન નિયતિવાદને પડકાર. જીનો આપણી નિયતિ નથી, પરંતુ સંભાવનાઓ છે.
ચોક્કસ. તે આપણને અમુક બાબતો તરફ ઝુકાવ આપી શકે છે, પરંતુ તે પથ્થરની લકીર નથી.
પુસ્તકમાં કોઈ એવો વિચાર છે જે તમને ખાસ ગમી ગયો હોય?
હા, એક વિચાર છે જેને હું મારા શબ્દોમાં કહીશ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટે આપણને માનવ બનાવવાની સૂચના પુસ્તિકા નથી આપી, પરંતુ તેના તમામ ભાગોની યાદી આપી છે.
એટલે કે પાર્ટ્સ લિસ્ટ મળ્યું છે, ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ નહીં.
બરાબર. અને 21મી સદીના જીવવિજ્ઞાનનો પડકાર એ સમજવાનો છે કે આ ભાગો એકબીજા સાથે જોડાઈને કેવી રીતે એક જીવંત વ્યક્તિ બનાવે છે.
મને આ વિચાર ખૂબ ગમ્યો. જાણે કે આપણી પાસે લેગોના બધા ટુકડાઓ છે, પણ તેને કેવી રીતે જોડવા તેની સૂચનાઓ હજુ આપણે શોધી રહ્યા છીએ.
હા, એવું જ કંઈક.
અને બીજો એક મહત્વપૂર્ણ વિચાર એ છે કે બુદ્ધિ, સ્વભાવ કે ખુશી જેવા જટિલ માનવ વર્તન માટે એક જનીનની વાત કરવી એ લગભગ હંમેશા ખોટું છે.
હા, એ એક જટિલ તાણાવાણું છે.
તો આ બધું જ્ઞાન સામાન્ય જીવનમાં ક્યાં ઉપયોગી છે?
સૌથી પહેલા તો આપણા સ્વાસ્થ્ય સંબંધિત નિર્ણયોમાં. જો કોઈને કહેવામાં આવે છે કે તમને કોઈ બીમારીનું આનુવંશિક જોખમ છે, તેનો અર્થ એ નથી કે બીમારી થશે જ.
એ માત્ર એક સંભાવના છે.
હા, આ જ્ઞાન આપણને પર્સનલાઇઝ્ડ મેડિસિનનો ખ્યાલ સમજાવે છે, જ્યાં સારવાર દર્દીના ચોક્કસ જનીનોને આધારે નક્કી કરી શકાય છે.
અને દવા સિવાયના ક્ષેત્રોમાં?
જાહેર ચર્ચાઓમાં. જ્યારે જીએમઓઝ જેવી ટેકનોલોજીની વાત આવે ત્યારે આપણે ડરને બદલે તથ્યો પર આધારિત ચર્ચા કરી શકીએ છીએ.
અને ફોરેન્સિક્સમાં પણ, ખરું ને?
ચોક્કસ. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કેવી રીતે કામ કરે છે તે આના પર જ આધારિત છે. આપણા બધાના ડીએનએ 99.9% સરખા હોવા છતાં પેલો 0.1% નો તફાવત જ દરેક વ્યક્તિને અનન્ય બનાવે છે.
અને ગુનેગારોને પકડવામાં મદદ કરે છે.
હા.
આખી ચર્ચા પછી હું જો મારો વ્યક્તિગત અભિપ્રાય કહું તો મારા માટે સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે આ બધું કેટલું ગતિશીલ છે. હું ડીએનએને હંમેશા એક સ્થિર બ્લુપ્રિન્ટ માનતી હતી,
જે પથ્થરમાં કૂતરાયેલું હોય.
હા, પણ આ ચર્ચા પછી લાગે છે કે તે એક સતત પ્રતિક્રિયા આપતા કમ્પ્યુટર પ્રોગ્રામ જેવું છે, જે પર્યાવરણ સાથે સતત સંવાદ કરતું રહે છે.
અને મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો પાઠ નમ્રતાનો મળે છે. જેમ જેમ આપણે વધુ શીખીએ છીએ તેમ તેમ આપણને સમજ જાય છે કે જીવન કેટલું જટિલ અને અદ્ભુત છે.
એટલે કે જનીન વિજ્ઞાનનો હેતુ ભગવાન બનવાનો નથી?
બિલકુલ નહીં. એનો હેતુ તો અબજો વર્ષોમાં જીવન દ્વારા લખાયેલી આ અદ્ભુત સૂચના માર્ગદર્શિકાને કાળજીપૂર્વક વાંચવાનો અને સમજવાનો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.